આપણા પવિત્ર શાસ્ત્ર ખોલીએ, આપણે વચનો તરફ વળીએ. આજનો આપણો વિષય પ્રકટીકરણનું પુસ્તક અને તેનો 11મો અધ્યાય છે. ફરીથી એક વખત હું તમને આપણે ગત દિવસોમાં જે આપણે શીખ્યા છે એની જરા તમને યાદ દેવડાવું. આપણે પ્રકટીકરણના પુસ્તકમાં છીએ. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ છે, તેમનું મહિમાવંત સ્વરૂપ આપણને બતાવવામાં આવે છે. એક વિજયવંત રાજા તરીકે તે આપણને બતાવવામાં આવે છે. અને જ્યારે આપણે 11મા પુસ્તકમાં આવીએ ત્યારે ગત દિવસમાં આપણે જોયું તે પ્રમાણે કે 10મા અધ્યાયથી તે 11મો અધ્યાય અને તેની 15મી કલમ સુધીનો જે સમય છે એક વિરામનો સમય છે, એક આરામનો સમય છે. આપણે 5મા અધ્યાયમાં જોયું તે પ્રમાણે 5મા અધ્યાયમાં એક ઓડિયું ખોલવામાં આવ્યું હતું કે જેની પર 7 મુદ્રા મારવામાં આવી હતી અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિંધાયેલું હલવાન એ જ એક વ્યક્તિ એ ઓડિયાને એક ઓડિયાને અધિકાર સાથે ખોલી શકતા હતા. અને જેમ જેમ એક પછી એક મુદ્રા ખોલવામાં આવી તેમ આપણે જોયું કે 6ઠા અધ્યાયમાં જુદી જુદી જાતની વિપત્તિ પૃથ્વી પર રેડી દેવામાં આવી. અને પછી જ્યારે આપણે 7મા અધ્યાયમાં આવીએ છીએ જ્યારે 6ઠી મુદ્રા ખોલી નાખવામાં આવે છે અને 7મી મુદ્રા ખોલવાની બાકી હોય છે ત્યારે ફરી એક વિરામનો સમય હોય છે, જે આપણે 7મા અધ્યાયમાં જોયું હતું. અને ત્યારબાદ જ્યારે 7મી મુદ્રા ખોલવામાં આવે છે તો તેની સાથે 7 રણસિંગણાનું જે ન્યાય છે એ પૃથ્વી પર રેડી દેવામાં આવે છે. અને અને એ જ રીતે જ્યારે આપણે અહીંયા 10મા અધ્યાયમાં આવીએ, 9મા અધ્યાયમાં 6ઠું રણસિંગણું ફૂંકવામાં આવ્યું, હજુ 7મું રણસિંગણું ફૂંકવામાં આવ્યું નથી, એ સમય દરમિયાનનો આ 2 અધ્યાય છે. અને આપણે ગયા અઠવાડિયે જોયું હતું તે પ્રમાણે 10મા અધ્યાયમાં કે પ્રભુ જે યોહાન સાથે વાત કરે છે, દૂત અને ઓડિયું જે આપણે જોયું હતું, જે મોંમાં તો મીઠું લાગતું હતું મધ જેવું પણ જ્યારે પેટમાં ગયું ત્યારે કડવું લાગતું હતું. અને આપણે તે વિગતવાર જોયું, જો તમે સાંભળ્યું ના હોય તો તમે તેની જે રેકોર્ડિંગ છે તેમાં તમે સાંભળી શકો છો. પણ હજુ પણ આપણે એ જે એક વિરામનો એક થોડું ફૂલ સ્ટોપ આપ્યું છે પ્રભુએ, પ્રભુએ થોડો હાફ ખાવાનો સમય આપ્યો છે, જે પૃથ્વી પરના જે લોકો છે તેઓ જે આ એક પછી એક પછી એક પછી જે વિપત્તિ આવી રહી છે તેમાંથી હજુ પણ પ્રભુ પોતાની દયા અને પોતાની કૃપા આ લોકો પર બતાવી રહ્યા છે કે જેઓ તે સમયે જીવી રહ્યા છે અને પ્રભુની પાસે આવ્યા છે તેઓને ફરીથી એકવાર યાદ આવે કે પ્રભુ હજુ પણ રાજ્યાસન પર છે અને પ્રભુની મરજી વગર, પ્રભુની ઈચ્છા વગર કશું જ આ પૃથ્વી પર થતું નથી. અને જે લોકો હજુ પ્રભુને પોતાના ઉદ્ધારકારક નથી બનાવ્યા, પ્રભુનો સ્વીકાર નથી કર્યો, ફરીથી એક લોકોને એ તક મળે કે તેઓ પ્રભુ તરફ જોવે અને પોતાના જીવન બચાવી શકે. એટલે આપણે જ્યારે અહીંયા આવીએ આ 10મો અધ્યાય અને પછી 11મો અધ્યાય અને તેની 15મી કલમ સુધીમાં એ આ એક વિરામનો સમય છે. હજુ 7મું રણસિંગણું ફૂંકાયું નથી, 15મી કલમમાં એ 7મું રણસિંગણું ફૂંકવામાં આવશે. અને જ્યારે એ 7મું રણસિંગણું ફૂંકવામાં આવશે તો છેલ્લો જે 7 પ્યાલાનો જે કોપ છે અને એ બહુ જ ઝડપથી બહુ જ ટૂંક સમયમાં એ 7 પ્યાલાનો કોપ પૃથ્વી પર રેડી દેવામાં આવશે એની શરૂઆત થશે. મેં વાલાઓ પહેલાં તમને કીધું છે તે પ્રમાણે જ્યારે આપણે આ સમયે છે 10મા અધ્યાયમાં આવીએ, 11મા અધ્યાયમાં આવીએ, તો હવે આ સમયે આપણે લગભગ કયા દિવસે પ્રભુનું ફરી આગમન થશે એ કહી શકીએ છીએ. બલકે જ્યારે આપણે અહીંયા 11મા અધ્યાયમાં તો વાંચીશું તો તેનો આંકડો પણ આપવામાં આવ્યો છે કે 1260 દિવસ. એટલે અત્યારે જે આપણે 10 અને 11મા અધ્યાયમાં છીએ ત્યારે જે 7 વર્ષનો વિપત્તિનો સમય છે તેના લગભગ મિડલ પોઈન્ટમાં વચ્ચેના 3.5 વર્ષનો જે ગાળો વીતી ગયો છે અને હવેનો જે સમય છે 3.5 વર્ષ એને મહાવિપત્તિનો સમય કહેવામાં આવે છે. કારણ કે હવે આજે જે આપણે વાંચીશું, જે પ્રભુના 2 સાક્ષી વિશે વાંચીશું અને પછી ત્યાર પછી 7મું રણસિંગણું ફૂંકવામાં આવશે, પછી મારું માનવું છે કે પછી પ્રભુની દયા ખલાસ થઈ જશે અને પ્રભુ એક પછી એક જે પ્યાલાનો કોપ છે તે આ પૃથ્વી પર રેડી દેવામાં આવશે અને જે લોકો એ સમયે જીવી રહ્યા છે તેને માટે એ આ બહુ જ કઠિન સમય હશે. અને વાલાઓ, હું આશા રાખું છું કે આપણામાંથી જે કોઈ અત્યારે આ સંદેશો સાંભળી રહ્યો છે, હું જાણતો નથી ક્યારે તમે સાંભળી રહ્યા છો, પણ હું આશા રાખું છું કે એવું કોઈ જ હોય નહીં કે જેણે પ્રભુનો હજુ સુધી સ્વીકાર કર્યો ના હોય. કદાચ એ 7 વર્ષની વિપત્તિમાં તમે આ સંદેશો સાંભળી રહ્યા છો. વાલાઓ, હું તમને કહું છું કે હજુ પણ મોડું થઈ ગયું નથી, હજુ પણ તમારી પાસે સમય છે કે તમે પ્રભુનો સ્વીકાર કરો. અને આપણે આ વચનો તરફ વળીએ તે પહેલાં હું ફરીથી એક બહુ ભારપૂર્વક દરેક વ્યક્તિ જે સાંભળી રહ્યા છે હું તેઓને વિનંતી કરું છું કે આપણે પોતાની જાતને તપાસીએ, આપણા હૃદયો તપાસીએ અને આપણે જોઈએ કે શું મેં પ્રભુનો સ્વીકાર કર્યો છે, શું હું નવો જન્મ પામ્યો છું, શું ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા ઉદ્ધારનાર છે. અને જો કોઈ પણ જાતની શંકા હોય, થોડી પણ શંકા હોય, અને કદાચ તમે પોતાના કાર્યો ઉપર, તમે પોતાનું જે નૈતિક જીવન છે તેની ઉપર તમારો આધાર રાખીને બેઠા હોય વાલાઓ, તો હું આજે જ તમને પ્રાર્થના કરું છું, ફરીથી એક વખત હું આજીજી કરું છું કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરો. જ્યાં છો ત્યાં મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરો. કોઈ જે પ્રભુનો માણસ છે તેને શોધી કાઢો. જો કોઈક પ્રશ્ન હોય મારો સંપર્ક કરો. કોઈક રીતે તમે સત્ય જાણો અને નાશમાં ના જાઓ. એ આશા સાથે હું તમને આજીજી કરું છું, વિનંતી કરું છું. પ્રકટીકરણનું પુસ્તક અને તેનો 11મો અધ્યાય અને 1લી કલમ આ પ્રમાણે કહે છે કે પછી લાકડી જેવું એક બરું મને આપવામાં આવ્યું, એટલે કે કોને? યોહાનને આપવામાં આવ્યું. અને મને કહેવામાં આવ્યું, તું ઉઠ ને ઈશ્વરના મંદિરનું તથા વેદીનું માપ લે અને મંદિરમાં ઉપાસના કરનારાઓની ગણતરી કર. પણ મંદિરની બહારનું આંગણું પડતું મૂક તેનું માપ ન લે, કેમકે તે વિદેશીઓને આપવામાં આવેલું છે ને તેઓ 42 મહિના સુધી. મેં તમને શું કીધું હતું કે અહીંયા હવે આંકડો આપવામાં આવ્યો છે, 42 એટલે 3.5 વર્ષ થયા સુધી પવિત્ર નગરને ખૂંદી નાખશે. મારા 2 સાહેદો ટાટ પહેરીને 1260 દિવસ સુધી પ્રબોધ કરે એવો હું તેઓને અધિકાર આપીશ. 1260 દિવસ, 42 મહિના, 3.5 વર્ષ, એ બધા તમે જ્યારે જો તો સરખા જ દિવસ થાય છે. યાદ દેવડાવું, જો તમે યહૂદી લોકો જે છે તેમના વર્ષ પ્રમાણે તમે ગણો તો તેમનું વર્ષ 360 દિવસનું હોય છે અને તે ગણિત પ્રમાણે 3.5 વર્ષ, 42 મહિના, 1260 દિવસ થાય છે. અહીંયા શું વાત થઈ રહી છે? જ્યારે એમ કહેવામાં આવે છે કે મને એમ કહેવામાં આવ્યું કે પછી લાકડી જેવું એક બરું મને આપવામાં આવ્યું અને મને કહેવામાં આવ્યું તું ઉઠ ને ઈશ્વરના મંદિરનું તથા વેદીનું માપ લે. પવિત્ર શાસ્ત્રમાં જ્યારે માપની વાત આવે ત્યારે એક અધિકારની વાત આવે છે, એક ઓનરશિપ કે તમે માલિક છો. તમે જો હબાકુકનું પુસ્તક જુઓ, તેનો 3જો અધ્યાય જુઓ, તો ત્યાં પૃથ્વીને માપવામાં આવી હતી, કારણ કે પ્રભુ કહે છે આ આની પર મારો અધિકાર છે. એટલે એક જ્યારે એક અધિકારની વાત થાય છે, બીજી એક વસ્તુ એક ન્યાયની વાત થાય છે કે જ્યારે પણ માપવામાં આવે ત્યારે ન્યાયની વાત પણ થતી હોય છે. અહીંયા પ્રભુ મંદિરને માપવામાં આવ્યું છે. બીજી એક જગ્યાએ જો તમે ઝખારિયાનું પુસ્તક તેનો 2જો અધ્યાય જુઓ, અને હું તમારી આગળ 1લી કલમ વાંચીશ, તમારે ત્યાં જવાની જરૂર નથી, સાંભળો. એ કહે છે, મેં મારી નજર ઊંચી કરી અને તો જુઓ, એક પુરુષ પોતાના હાથમાં માપવાની દોરી લઈને ઊભો હતો. મેં તેને પૂછ્યું, તું ક્યાં જાય છે? ત્યારે તેણે મને કહ્યું, યરુસાલેમની પહોળાઈ કેટલી છે તે જાણવા માટે તેને માપવાને જાઉં છું. પછી મારી સાથે વાત કરનાર દૂતે ત્યાં ચાલ્યો ગયો અને બીજા દૂતે બહાર આવીને તેને મળીને તેને કહ્યું, દોડ, આ જુવાનને કહે કે યરુસાલેમના માણસો તથા ઢોરઢાંક પુષ્કળ હોવાથી જેવી રીતે કોટ વગરના ગામડામાં લોકો વસે છે એવી રીતે તેઓ તેમાં વસે છે, કેમ કે યહોવા કહે છે કે હું તેની આસપાસ અગ્નિના કોટરૂપ થઈશ ને હું તેનામાં મહિમાવાન થઈશ. આ ઝખારિયાનું જે પુસ્તક છે તેનો બીજો અધ્યાય છે, અને જ્યારે યરુસાલેમને માપવામાં આવે છે ત્યારે યરુસાલેમ એક ખંડેર અવસ્થામાં પડ્યું છે. 70 વર્ષના બંદીવાન પછી ધીરે ધીરે જ્યારે યહૂદી લોકો પાછા આવી રહ્યા છે ત્યારે યરુસાલેમની જે પરિસ્થિતિ છે એકદમ કફોડી છે. અને એ જ સમયે આ જે દર્શન જોવે છે ઝખારિયા જોવે છે, અને એ તેને એમ કહેવા માંગે છે કે અત્યારે હું આ માપી રહ્યો છું. શાની માટે? કારણ કે હું યરુસાલેમને ફરી બાંધવાનો છું. જે કફોડી, જે એકદમ ભંગારરૂપ ભંડાર થઈ ગયો છે તેને હું ફરીથી બાંધવાનો છું. અને જ્યારે આપણે અહીંયા ગાડી પ્રકટીકરણના 11મા પુસ્તકમાં આવીએ ત્યારે ફરીથી આપણે કંઈક એવું જ જોઈએ છે. પ્રભુ મંદિરની જે અહીંયા વાત થાય છે એ પણ આપણે સમજવું બહુ જરૂરી છે. મંદિરનું સ્થાન પવિત્ર શાસ્ત્રમાં કેટલું મહત્વનું છે તે આપણે જાણીએ છીએ. અહીંયા જે મંદિરની વાત થઈ રહી છે અને એમ જ્યારે લખવામાં આવ્યું છે કે મને લાકડી જેવું એક બરું મને આપવામાં આવ્યું અને મને કહેવામાં આવ્યું કે ઈશ્વરના મંદિરનું તથા વેદીનું માપ લે, તેનો મતલબ શું થાય છે વાલાઓ? તેનો મતલબ એમ થાય છે કે મંદિર ત્યાં બાંધેલું છે, અસ્તિત્વમાં છે. જ્યારે આજે આપણે 2022ની સાલમાં વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે યરુસાલેમમાં અત્યારે કોઈ મંદિર છે નહીં. તેથી કરીને આપણને શું કહેવામાં આવે છે આ કલમ દ્વારા, એ કે જ્યારે જે 7 વર્ષનો વિપત્તિનો સમય હશે તે સમયે મંદિરની હાજરી હશે. એટલે જ વાલાઓ, જો તમે ખદી એમ સાંભળો કે યરુસાલેમમાં મંદિરની વાત બંધાવવાની શરૂ થઈ છે તો તમારે જરૂર સમજવું કે પ્રભુનો સમય નજીક છે. અને આપણે જે પ્રમાણે શીખ્યા છે તે પ્રમાણે પ્રભુની જે બ્રાઇડ છે, પ્રભુની જે કન્યા, પ્રભુની મંડળી, તેને તો આજે 7 વર્ષની જે વિપત્તિ છે તે પહેલાં પ્રભુ આવી અને લઈ જશે. એટલે જો આપણે હજુ અસ્તિત્વમાં છે પ્રભુની કન્યા તરીકે, અને આપણે જો સાંભળીએ કે મંદિરને બાંધવાની શરૂઆત થઈ છે તો આકાશમાં જો તૈયારી કરો, કારણ કે પ્રભુ કોઈ પણ ઘડીએ આવી શકે છે. અને વાલાઓ, જો આપણે મંદિરની વાત કરીએ ને, આમાં હું બહુ આગળ બહુ વિગતવાર જોવા માંગતો નથી, પણ આજે તમે જુઓ તો 2022ની સાલમાં તમે જ્યારે યરુસાલેમમાં જાઓ તો યરુસાલેમમાં આપણે જાણીએ છીએ કે જ્યાં અત્યારે જ્યાં મંદિર હોવું જોઈએ ત્યાં એક મસ્જિદ છે, અને તેનું બધું જે વિઠંભણા છે, સમસ્યા છે, એ બધામાં હું વધારે સમય ગાળવા માંગતો નથી. પણ જે યહૂદી લોકો છે આજે એ મંદિરમાં જે બધા વાસણો અને બધી જે વસ્તુની જરૂરિયાતો છે ને મંદિરને બાંધવા માટેની જે દરેક વસ્તુની જરૂર હોય એ બધી વસ્તુ સાથે તેઓ તૈયાર છે કે જો અને પરમિશન મળે અથવા તો જો તેમને બાંધવાની જેવી તક મળે તો હું માનું છું કે બહુ જ ટૂંક સમયમાં એ લોકો મંદિર બાંધવા માટે તૈયાર છે. આ જે મંદિરની અહીંયા વાત થઈ છે, જો આપણે પવિત્ર શાસ્ત્રમાં જે જુદા જુદા મંદિર છે તેને જોઈએ તો આ ચોથું મંદિર કહી શકાય. પહેલામાં પહેલાં આપણે જાણીએ છીએ કે દાઉદ રાજા મંદિર બાંધવા માંગતો હતો અને પ્રભુએ તેને કીધું કે કારણ કે તારા હાથ લોહીથી રંગાયેલા છે એ કામ તારો દીકરો સોલોમન કરશે. અને આપણે જાણીએ છીએ કે સુલેમાને કેટલું ભવ્ય મંદિર બાંધ્યું અને કેવી સજાવટ થઈ તે પહેલું પ્રભુ મંદિર હતું. 586ની સાલમાં જ્યારે તે મંદિરને બેબિલોનવાળા લોકો જે આવ્યા તેમણે તોડી અને બધો નાશ કરી નાખ્યો. ત્યારબાદ જે આપણે ઝખારિયાના સમયમાં વાંચ્યું, એ સમયે ઝરુબાબેલ નામના એક માણસ દ્વારા જ્યારે 70 વર્ષના બંદીવાન પછી લોકો જ્યારે પાછા આવ્યા ત્યારે બીજું પ્રભુ મંદિર બાંધવામાં આવ્યું. ત્યારબાદ આપણે જ્યારે નવા કરારમાં આવીએ ત્યારે તે જે મંદિર ઝરુબાબેલનું બાંધવામાં આવ્યું હતું તેનાથી પણ વધારે ભવ્ય તે મંદિરને લઈને હેરોદ રાજાએ બહુ મોટું ભવ્ય મંદિર બાંધ્યું, જેને આપણે નવા કરારમાં જ્યારે આપણે વાંચીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે મંદિરમાં જઈને મંદિરમાં જઈને સ્તુતિ કરતા હતા, જ્યાં જે મંદિરમાં જઈને તેઓ શિખાડતા હતા, જે મંદિરને તેઓએ સાફ કર્યું અને કીધું કે તમે ચોરોનું એક ઘર બનાવી દીધું છે. તો એ મંદિર જે છે એ હેરોદ રાજાએ બનાવેલું મંદિર હતું. અને આપણે જાણીએ છીએ કે જ્યારે જ્યારે ખજૂરીનો પહેલો રવિવાર હતો ત્યારે પ્રભુ બાપ તેની તરફ જોવે છે અને યરુસાલેમ તરફ જોઈને રડે છે. અને એ કહેતા હતા કે આ કહે છે કે આ મંદિરને પણ તોડી નાખવામાં આવશે. અને 70ની સાલમાં 70 AD ની સાલમાં તે મંદિરને આગ લાગી. અને એ જે પથ્થર છે એ યરુસાલેમનો પથ્થર એવો કંઈક પથ્થર છે કે જેની અંદર કોઈક જાતની પાણી હોય છે, અને એ મંદિરને આગ લાગી હતી. હવે પથ્થરને આગ લાગવી એક બહુ અજુગતું છે, પણ યરુસાલેમનો જે પથ્થર છે તેને આગ લાગી શકે છે. અને લોકોએ જોયું છે અને ત્યારે એ મંદિરને આગ લાગી ત્યારે એમાંથી એની જે તિરાડો હતી તેમાંથી સોનું બધું નીકળતું હતું. અને એ જે રોમિયોના જે સૈનિકો હતા તે સોના પાછળ ગાંડા થયા. અને જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું હતું કે એક પથરો બીજા પથરા ઉપર નહીં રહે, તે વચન પૂરું થયું. અને 70ની સાલમાં એ મંદિરનો નાશ કરવામાં આવ્યો. અને આપણે જાણીએ છીએ કે ત્યારથી તે આજના દિવસ સુધી કોઈ જાતનું મંદિર નથી. એથી જ કરીને જે યહૂદી લોકો છે તેમની જે સ્તુતિ છે એ અધૂરી છે, કારણ કે તેઓ પણ જાણે છે કે રક્ત વગર પાપની માફી મળી શકે નહીં. અને એ જે 70ની સાલનો સમય છે તે અત્યાર સુધીમાં તેઓ એ રક્ત વેવડાવી શકતા નથી. અને આજે જ્યારે તમે યહૂદી લોકોનું જે બંધારણ છે એ જુઓ અને યહૂદી લોકોની તમે રીત રિવાજ જુઓ તો એ લોકો પણ કર્મોના આધારે ચાલી રહ્યા છે, કારણ કે તેઓ જે બલિદાન જે સેક્રિફાઈસ આપણે જૂના કરારમાં લખવામાં આવ્યા છે તેઓ ક્યાં કરવા તે જગ્યા તેઓની પાસે નથી. મંદિર, પ્રભુ મંદિર જેની જરૂર છે તે નથી. પણ હવે જ્યારે અહીંયા આપણે 11મા અધ્યાયમાં આવીએ ત્યારે આપણે એ જોઈએ છીએ કે મંદિર હાજર છે. અને જો મંદિર હાજર છે તો મંદિરની સાથેની બધી જે સેવા હતી, જે કાર્યક્રમ હતા, એ બધા પણ સાથે હશે જ. એ માનવું એને ખોટું ના કહેવાય, એ અનુમાન ખોટું ના કહેવાય. અને અહીંયા યોહાનને કહેવામાં આવે છે કે તું માપ લે, કેમ કે તે વિદેશીઓને આપવામાં આવ્યું છે. સાને પણ મંદિરના બહારના આંગણું પડતું મૂક, તેનું માપ ન લે, કેમ કે તે વિદેશીઓમાં આપવામાં આવેલું છે. ફરીથી જ્યારે આપણે જ્યારે નવા કરારમાં અને ખાસ કરીને પાઉલે લખેલા પત્ર છે તેમાં જોઈએ તો ત્યાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે. અને આથી કરીને હું માનું છું કે આ સમયે પ્રભુની કન્યા એટલે કે મંડળી હાજર નથી. કારણ કે આપણે જ્યારે પ્રભુની કન્યા, પ્રભુની મંડળીની વાત કરીએ ત્યાં આપણને શું શીખવાડવામાં આવે છે? ના તો કોઈ યહૂદી છે, ના તો કોઈ ગ્રીક છે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં બધા સરખા છે. પણ જ્યારે આ અહીંયા 3.5 વર્ષ વિપત્તિની અંદર આવીએ ત્યારે હવે ફરીથી એક વખત આપણે શું જોઈએ છે કે એક યહૂદીઓનું એ છે અને યહૂદીઓનું આંગણું છે અને પછી વિદેશીઓનું આંગણું છે. અને વાલાઓ, જો તમે મારી સાથે બહુ ઝડપથી હું તમને એક કલમ આપવા માગું છું. જો આપણે લુકની સુવાર્તા અને તેનો 21મો અધ્યાય અને 24મી કલમ આપણે જો જોઈએ, લુકનો 21મો અધ્યાય અને 24મી કલમ આ પ્રમાણે કહે છે કે તેઓ તરવારની ધારથી માર્યા જશે. આ જે વિપત્તિનો 7 વર્ષનો જે સમય છે એની વિશેની વાત થઈ રહી છે. અને હું લગભગ માનું છું કે જે પાછલા 3.5 વર્ષ જેનું આપણે અત્યારે શીખી રહ્યા છે તે વિશે વાત થઈ રહી છે, તો ત્યાં લખવામાં આવ્યું છે કે તેઓ તરવારથી ધારથી માર્યા જશે અને કેટલાકને ગુલામ બનાવીને અન્ય દેશોમાં લઈ જવાશે અને વિદેશીઓનો સમયો પૂરા થશે ત્યાં લગી યરુસાલેમ તેઓથી ખૂંદી નાખશે. આજે વિદેશીઓનો સમય, ટાઈમ ઓફ ધ જેન્ટાઇલ્સ જેને કહેવામાં આવે છે, તેની શરૂઆત આ 11મા અધ્યાયમાં થાય છે. આજે પાછલા 3.5 વર્ષ જે છે જેમાં જે એન્ટી ક્રાઇસ્ટ સેતન, જ્યારે આપણે શેતાનનું જ્યારે રાજ થશે અને આવતા જે 3 અધ્યાય છે એમાં આપણે આ વિશે વિગતવાર શીખીશું. આ જે 1260 દિવસની જે વાત થઈ રહી છે તેને ટાઈમ ઓફ ધ જેન્ટાઇલ્સ એટલે કે વિદેશીઓનો સમય કહેવામાં આવે છે, કે જે દરમિયાન તેઓ યરુસાલેમ પર ત્રાસ ગુજારાશે. અને એટલા જ માટે મને લાગે છે કે અહીંયા લખ્યું છે, પણ મંદિરની બહારનું આંગણું પડતું મૂક તેનું માપ ના લે, કેમ કે વિદેશીઓને આપવામાં આવેલું છે. ફરીથી યાદ દેવડાવું તમને, જો કોઈ તમારામાંથી હોય કે જેને ખ્યાલ ના હોય, તો એ જે પ્રભુનું મંદિર છે એમાં ચાર આંગણા હોય છે. જે પહેલું આંગણું છે જેને વિદેશીઓનું આંગણું, જ્યાં આપણે કોઈ પણ જે યહૂદી માણસ નથી તે જઈ શકે છે, એ પહેલું આંગણું હતું. ત્યારબાદનું જે આંગણું હતું ત્યાં તમે જો યહૂદી, ફક્ત તમે જો યહૂદી હો તો તમે જઈ શકતા હતા. એ જે બીજું આંગણું છે ત્યાં આપણે જો યોહાનનો જે 8મો અધ્યાય છે, ત્યાં જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તો ઊભા રહીને જે પેલી વિધવાને પૈસા નાખતા જુએ છે, ત્યાં 13 જાતના જુદા જુદા ડબ્બા કહેવાય, અથવા તો 13 જુદા જુદી જગ્યાએ તમે પૈસા મૂકી શકો. આ જે પ્રભુ મંદિર હતું તેની દરકાર માટે એ જગ્યા હતી, ત્યાં જે વિધવા પૈસા મૂકે છે. યોહાનનો જે 8મો અધ્યાય છે, જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઊભા રહીને કહે છે કે હું જગતનું અજવાળું છે, જે યોહાનનો 7મો અને 8મો, એ આ જે બીજું આંગણું હતું ત્યાં ઊભા રહીને એ વાત કરે છે. ત્યારબાદ જે ત્રીજું આંગણું હતું, ત્યાં તમે યહૂદી પુરુષ પણ નહીં, પણ ફક્ત યહૂદી જે યાજક હોય તે જઈ શકતા હતા. અને પછી જે સૌથી જે પવિત્રમાં પવિત્રમાં જે જગ્યા હતી, એમાં તો ખાલી જે મુખ્ય યાજક હોય તે વર્ષમાં એક વખત જઈ શકતા હતા. આ રીતના એ જે ચાર આંગણા હતા, પણ અહીંયા ગાડી કહેવામાં આવ્યું છે કે પણ મંદિરના બહારનું આંગણું પડતું મૂક તેનું માપ ન લે, કેમ કે તે વિદેશીઓમાં આપવામાં આવેલું છે. તેઓ 42 મહિના સુધી પવિત્ર નગરને ખૂદી નાખશે. આપણે જેવી રીતે લૂકમાં 21મા અધ્યાય અને 24મી કલમમાં વાંચ્યું તે પ્રમાણે કે તેઓ અને કેટલાકને ગુલામ બનાવીને અન્ય દેશોમાં લઈ જવાશે, અને વિદેશીઓના સમયો પૂરા થતે ત્યાં લગી યરુસાલેમ તેઓથી ખૂંદી નખાશે. જે લૂકમાં લખ્યું છે એ અહીંયા લખવામાં આવ્યું છે. પણ હવે આ જે ત્રીજી કલમ છે, બહુ અજાયબ જેવી કલમ છે. શું લખવામાં આવે? ફરીથી હું તમને યાદ દેવડાવું કે આ એક વિરામનો સમય છે, એક હાંફ લેવાનો, શ્વાસ લેવાનો સમય છે. અને આ સમયમાં પણ આપણે પ્રભુની કૃપા જોઈએ છે. હજુ પણ પ્રભુ તેના લોકોને ભૂલ્યો નથી. હજુ પણ પ્રભુ લોકોને ચેતવવા માંગે છે કે હજુ મારા દીકરા, મારી દીકરી મોડું થઈ ગયું નથી, હજુ પણ તારી પાસે સમય છે કે તું આવ અને અનંત જીવન પામ. અને અહીંયા શું લખવામાં આવ્યું છે કે મારા ત્રીજી કલમ કે મારા 2 સાહેદો ટાટ પહેરીને 1260 દિવસ સુધી પ્રબોધ કરે એવો હું તેઓને અધિકાર આપીશ. કોણ છે આ 2 સાહેદો? કોણ આ 2 સાક્ષીઓ છે પ્રભુના, કે જે આપણને અથવા તો તે વખતે જે પૃથ્વી પર જે લોકો વસી રહ્યા છે તેઓને પ્રબોધ કરશે? આવો આપણે જોઈએ અને પ્રભુ શું શીખવે છે આપણને. 4થી કલમ પહેલાં વાંચીએ, એમાં કહે છે કે જૈતુનના જે 2 ઝાડ તથા જે 2 દીવી પૃથ્વી પર પૃથ્વીના ઈશ્વરની સમક્ષ ઊભા રહે છે તેઓને એ જ છે, તેઓ એ જ છે. આની માટે આપણે થોડો વધારે અભ્યાસ કરવાની જરૂર છે, પણ હું તમને તમારું ધ્યાન ઝખારિયાનું પુસ્તક અને તેનો 4થો અધ્યાય તમે મારી સાથે ખોલો. ઝખારિયાનું પુસ્તક અને તેનો 4થો અધ્યાય. ઝખારિયાનું પુસ્તક અને 4થો અધ્યાય અને તેની 2 કલમ આ પ્રમાણે કહે છે, તેણે મને પૂછ્યું, તું શું જુએ છે? મેં કહ્યું કે મેં નર્મદ સોનાનું એક દીપ વૃક્ષ જોયું છે, તેની ટોચે તેનું કોળિયું ને તે પર 7 દીવા છે, જે દીવા તેની ટોચે છે, ને દરેક 7 7 નળીઓ છે, અને તેની પાસે 2 ચૈત વૃક્ષો એટલે કે કોળિયાની જમણી બાજુએ અને બીજું તેની ડાબી બાજુએ છે. પછી મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછ્યું, મારા મુરબ્બી, તેઓ શું છે? ત્યારે મારી સાથે વાત કરનાર દૂતે ઉત્તર આપ્યો, તેઓ શું છે તે શું જાણતો નથી? મેં કહ્યું, ના મારા મુરબ્બી. અહીંયા એક જે દીપવૃક્ષ ઓલિવ ટ્રીની વાત થાય છે, 7 દીવાની વાત થાય છે. હવે આ જે દીવા છે એ જ્યારે આપણે પ્રભુ મંદિરની વાત કરીએ અને ખાસ કરીને જે અંદરના ભાગમાં સૌથી જે પવિત્રમાં પવિત્ર જગ્યા હતી, જ્યાં જે દીવો હતો ત્યાં સતત એ દીવો બળતો હતો, અને તેને જે ઓલિવ, આ જે દીપવૃક્ષનું જે તેલ કહેવાય, તેના વડે તેને કાયમ પ્રકાશિત રાખવામાં આવતું હતું. અને કદાચ જો તમે, અમને ગુજરાતીમાં મને શબ્દ આવડતો નથી, પણ તમે જો યહૂદી લોકોનું જે મનોરા હોય છે કે એક જ એમાંથી સાત એમાં દીવી હોય છે, સાત મીણબત્તી હોય છે, એને તમે કદાચ તેનો કદાચ તમે કલ્પના કરી શકો છો. પણ અહીંયા ગાડી એ બે જૈત વૃક્ષો છે, અને એને જો તમે કલ્પનામાં કરો, તમે તમારું જો થોડું મગજ દોડાવો, તો આ જે બે એ બે છે એવી રીતે સાત સાત, કદાચ એમ કહી શકાય કે ઓગણ, અમુક લોકો કહે છે 49 સાત 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 નળીઓ એવી રીતે. પણ આ જે નળીઓ છે તે નળીઓમાં જે વૃક્ષ છે, ઓલિવ ટ્રી જેને કહેવાય અથવા તો દીપ વૃક્ષ છે, તેમાંથી સીધું જ તેલ બનીને અને તેને એ દ્વારા અજવાળવા આવે છે, તેનું આપણને અહીંયા દ્રશ્ય બતાવી રહ્યા છે. જ્યારે પણ આપણે ઓલિવ ટ્રીની વાત થાય, તેલની વાત થાય, ઓલિવ, તો એ પવિત્ર શાસ્ત્રમાં પવિત્ર આત્માની વાત કરી રહી છે. બલકે આ ઝખારિયા 4 એને પવિત્ર આત્માનું જ અધ્યાય કહેવામાં આવે છે. કારણ કે આ 6 કલમ વાંચો, મને જાણજું છું કે મોટાભાગના તમારા લોકોમાંથી આ આને જાણતા હશે, કદાચ તમને મોઢે પણ હશે કે ઝરુબાબેલને યહોવાનું વચન એ કહે છે કે પરાક્રમથી નહીં, તેમ બળથી પણ નહીં, પણ મારા આત્માથી, એવું સૈન્યોના યહોવા કહે છે. આવનો વિગતવાર હું તમને, આપણે ઝખારિયાની બાઇબલનો અભ્યાસ નથી એટલે હું તમારી સાથે વિગતવાર વાત કરતો નથી, પણ હું આ વસ્તુ તમને એટલા માટે કહું છું કારણ કે હવે જો તમે મારી સાથે અંતમાં આવો, 13 કલમ આપણે વાંચીએ, તો ત્યાં શું લખ્યું છે, એણે શું કીધું, આપણે 4 કલમમાં આપણે શું વાંચ્યું કે તેઓ શું છે તે શું જાણતો નથી, મેં કહ્યું ના મારા મુરબ્બી. હવે અહીંયા 13 કલમમાં જોઈએ શું કહે છે કે તેણે મને ઉત્તર આપ્યો, તેઓ શું છે તે શું તું નથી જાણતો, મેં કહ્યું ના મુરબ્બી, ત્યારે તેણે કહ્યું તેઓ તો આખી પૃથ્વીના સ્વામી પાસે ઊભા રહેનારા બે અભિષેક પામેલા છે. કોણ બે અભિષેક પામેલા છે? જે આપણે પ્રકટીકરણના 11 અધ્યાયમાં અને 3 કલમમાં જે લખવામાં આવ્યું છે કે મારા બે સાહેદો ટાટ પહેરીને 1260 દિવસ સુધી પ્રબોધ કરશે, એવું હું તેઓને અધિકાર આપીશ. તમારા પોતાના જ્ઞાન માટે જો જો તમારે થોડો વધારે અભ્યાસ કરવો હોય તો ઝખારિયાનું આ જે ત્રીજું પુસ્તક છે, આઈ મીન ત્રીજો અધ્યાય છે, તે પણ તમે વાંચજો, જ્યાં યહોશુઆ ના, જે યહોશુઆ મૂસા સાથે હતો એ નહીં, આ બીજા યાજકની વાત થઈ રહી છે, અને ઝરુબાબેલ જેણે મંદિર બાંધ્યું તેની વાત થઈ રહી છે, એ તમે વાંચજો. તેઓ પણ એક પ્રતીક રૂપે છે, એક જે યહોશુઆ જે યાજક હતો તે આત્મિક જીવન, અને અહીંયા ઝરુબાબેલ એક આગેવાની પ્રબોધકની એ કરે છે, રેપ્રેઝેન્ટ કરે છે અથવા તો પ્રતિકરૂપ છે. એ રીતે આ 4 અધ્યાયમાં જે લખવામાં આવ્યું છે કે ત્યારે તેણે કહ્યું કે તેઓના આખી પૃથ્વી પર સ્વામી પાસે ઊભા રહેનારા બે અભિષેક પામેલા છે, અને એ જે બે અભિષેક પામેલા છે તેને આપણે અહીંયા જોઈ રહ્યા છે. એટલા માટે 4 કલમમાં લખવામાં આવ્યું છે કે જૈતુનના જે બે ઝાડ તથા જે બે દીવી પૃથ્વીના ઈશ્વરની સમક્ષ ઊભા રહે છે તેઓ એ જ છે, કે જેઓ તેઓ એ જ છે. આ જે ત્રીજા આ ત્રીજા કલમમાં જે આપણને કહેવામાં આવ્યું બે સાહેબ, તે આ બે પ્રભુના સાક્ષીઓ 3.5 વર્ષ સુધી યરુસાલેમની અંદર પ્રભુના વચનો બોલશે, લોકોને દોરશે, અને ફરીથી તેઓને યાદ દેવડાવશે કે તમે પસ્તાવો કરો અને પ્રભુની તરફ ફરો. હવે આ જે બે વ્યક્તિ છે કોણ છે તેની માટે ઘણી ચર્ચા વિચારણા થતી હોય છે. પવિત્ર શાસ્ત્ર આપણને કહેતું નથી, પણ આપણે અમુક અનુમાન કરી શકે છે. જો કે પવિત્ર શાસ્ત્રમાં આપણે જો મલાખીનું પુસ્તક જોઈએ, બીજા થોડા વચનો જોઈએ, તો તેની પરથી એક વ્યક્તિની ઓળખ આપણને આપવામાં આવી છે, અને એ તો એલિયા છે. કે આ બે જે છે, બેમાંની એક સાક્ષી તો એલિયા છે. અમુક લોકોનું માનવું છે કે જે બીજી વ્યક્તિ છે તે એલિયા સાથે હનોખ હોઈ શકે, કારણ કે એને પણ પ્રભુએ ઉંચકી લીધો હતો. બંને એલિયા અને હનોખનું મૃત્યુ થયું નથી. અને આપણે હિબ્રુમાં હેબ્રિયોનો જે પત્ર છે તેમાં જો જોઈએ તો ત્યાં લખવામાં આવ્યું છે કે માણસને એક માટે વખત મરવું નક્કી કરવામાં આવ્યું છે. એટલે એ આધારે અમુક લોકોનું અનુમાન એવું છે કે એલિયા અને હનોખ એ આ બે સાક્ષીઓ છે. મારું માનવું થોડુંક જરા જુદું છે. બીજી એક વિચારસરણી એ પ્રમાણેની છે કે આ જે બે વ્યક્તિ છે એ કદાચ એલિયા અને મૂસા પણ હોઈ શકે. અને એ બાબતમાં હું તમને વધારે વિગત વાત કરું તો એક ત્રીજું પણ નામ છે જે ઝરુબાબેલનું નામ મેં તમને આપ્યું, જે ઝખારિયાના પુસ્તકમાં આપણે જોઈએ છે. તો એવું માનવામાં આવે છે, ખાસ કરીને તમે હગાઈનું જે પ્રબોધકનું પુસ્તક છે તેમાં વાંચશો તો ત્યાં તમને થોડોક પુરાવો મળશે. તો એમાં એવું પણ માનવામાં આવે છે કે કદાચ એલિયાની સાથે એ આ ઝરુબાબેલ એ એક બીજી વ્યક્તિ હોઈ શકે. ફરીથી તમને યાદ દેવડાવું કે આ બધા અનુમાન છે, કોઈ ખાતરીપૂર્વક કહી શકતું નથી, કારણ કે પવિત્ર શાસ્ત્ર આ બાબતમાં શાંત છે. મારું માનવું છે કે આ જે બે વ્યક્તિ છે તે એક એલિયા અને એક મૂસા છે. એલિયા એક પ્રબોધક અને મૂસા એ નિયમ, એ પ્રમાણે બંનેને ભેગા કરવામાં અમે આવ્યા છે. બીજી વસ્તુ આપણે જોઈએ કે જ્યારે અને માફ કરજો મને ગુજરાતીમાં આવડતું નથી, પણ જે ટ્રાન્સફિગરેશન જ્યારે પ્રભુને પ્રાર્થના કરતા હતા અને જ્યારે એલિયા અને મૂસા બંને મળવા આવ્યા તે સમયની આપણે વાત જોઈએ તો કદાચ એની પરથી એવું અનુમાન થઈ શકે કે આ પ્રભુના બે સાક્ષીઓ હતા. બીજી વસ્તુ હું તમને જરા થોડી બતાવું તો જો પાંચમી કલમ આપણે જો વાંચીએ તો ત્યાં શું લખવામાં આવ્યું છે કે જો કોઈ તેઓને ઈજા કરવા ચાહે તો તેઓના મોંમાંથી અગ્નિ નીકળે છે અને તે તેઓના શત્રુઓનો સંહાર કરે છે, અને જે કોઈ તેઓને ઈજા કરવા ચાહે તો તે જ પ્રમાણે તેણે માર્યા જવું જોઈએ. આપણે જાણીએ છીએ કે જ્યારે એલિયાના સમયમાં તેણે કેવી રીતે જે બાલના જે પ્રબોધકો હતા તેને મારી નાખ્યા હતા, તેમની ઉપર અગ્નિ નાખવી દેવામાં આવી હતી. બીજી વસ્તુ અહીંયા જે લખવામાં આવી છે તેઓ આકાશ બંધ કરવાની સત્તા છે. આપણે જાણીએ છીએ કે એલિયાએ 3.5 વર્ષ સુધી જે સમય અહીંયા આપવામાં આવ્યો છે એ જ સમય વરસાદને બંધ કરી દીધો હતો પૃથ્વી પર. તેઓનો પ્રબોધ કરવાના સમયમાં વરસાદ વરસે નહીં અને તેઓને પાણીનું લોહી કરવાની સત્તા છે. કોણે પવિત્ર શાસ્ત્રમાં પાણીને લોહી કરી નાખ્યું હતું? મૂસાએ આવી એક જે સુપર નેચરલ દૈવીય શક્તિ જે તમે બતાવો જે અહીંયા લખવામાં આવી છે અને આ પ્રબોધકોને આપવામાં આવી છે, તો એ એલિયા અને મૂસા એ બે વ્યક્તિ છે, તેઓની પાસે એવી સત્તા હતી. તેઓએ આકાશ બંધ કરવાની સત્તા છે, તેઓને પ્રબોધ કરવાના સમયમાં વરસાદ વરસે નહીં અને તેઓ પાણીથી લોહીની કરવાની સત્તા છે, અને તેઓ જ્યારે જ્યારે ચાહે ત્યારે ત્યારે તેઓ પૃથ્વી પર દરેક જાતની આફત લાવે છે. આ બહુ શક્તિશાળી, બહુ પાવરફુલ બે સાક્ષી છે. પ્રભુનું જે દૈવી શક્તિ છે તેની સાથે આવી ગયા છે. ફરીથી હું યાદ દેવડાવું, આપણે અત્યાર સુધીમાં આપણે જે 7 મુદ્રા ખોલવામાં આવી અને ત્યારબાદ જે 6 રણસિંગણા વાગ્યા અને ત્યાર પછી જે વિપત્તિ પૃથ્વી પર આવી છે, આપણે જોયું છે કે વૃક્ષ બધા ખલાસ થઈ ગયા છે, પાણી પીવાનું બધું ખલાસ થઈ ગયું છે, કેટલી બધી હાડમારી છે, અને હવે એની ઉપરથી હવે 7-8 વર્ષનો દુકાળ આવી રહ્યો છે. શું કહે છે કે વરસાદ બંધ થઈ ગયો છે? જે કંઈ પાણી હશે તેને પણ લોહીમાં ફેરવી નાખવાની આ લોકોની પાસે સત્તા છે. અને શું લખ્યું છે કે અહીંયા શું લખવામાં આવ્યું છે કે તેઓ 6 કલમમાં કે તેઓ જ્યારે જ્યારે ચાહે ત્યારે ત્યારે તેઓ પૃથ્વી પર દરેક જાતની આફત લાવે છે. જ્યારે વાલાઓ આપણે શાંતિથી ના સાંભળીએ, બરાબર, આપણા ગુજરાતીમાં શું કહેવત છે કે અવડી આંગળીએ પણ ઘી કાઢતા આવડવું જોઈએ. મને લાગે છે કે આ સમયે પ્રભુ કંઈક એવું જ કરી રહ્યા છે કે ભાઈ જો તું સીધું નથી માનતા તમે લોકો તો હવે તો જાગો, કોઈક રીતે જાગો, હવે તો કંઈક સમજો. અને વાલાઓ આજનો આપણો જે સમય છે એમાં હું પણ કંઈક એવું જ વિચારી રહ્યો છું કે ક્યાં સુધી પ્રભુના સેવકો, ક્યાં સુધી તમારી અગાડી લોકો આજીજી કરશે? કેટલી વખત એકની એક વાત પ્રભુની યાદ દેવડાવશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર તમારી પર જકડાઈ ગયા, પ્રદસ્તંભ પર તેમણે પોતાનું બલિદાન આપ્યું, પોતાનું રક્ત વહેવડાવ્યું. અને વારંવાર જાણે કે પેલા રીડા ગુનેગાર હોય એમ આપણે સાંભળીને કાનમાંથી કાઢી નાખીએ છીએ. શું આપણે જે પેલી કહેવત છે કે લાતોના ભૂત વાતોથી ના માને એવું છે તમારું, કે જ્યાં સુધી તમને લાત નહીં પડે ત્યાં સુધી તમે નહીં માનો? વાલાઓ આપણે પ્રભુની તરફ ફરીએ કે આપણી માટે દાંત પીસવું ના થાય. સાતમી કલમ, જ્યારે તેઓ પોતાની સાક્ષી પૂરી કરશે ત્યારે જે સ્વાપદ ઊંડાણમાંથી નીકળે છે તે તેઓની સાથે લડાઈ કરીને તેઓને જીતશે અને તેઓને મારી નાખશે. આ કોણ વ્યક્તિ છે કે જે પેલી અનંત ઊંડાણની જે ખાય છે તેમાંથી, જે નવમા અધ્યાયમાં જો તમે મારી સાથે જોવા માંગતા હોય તો પ્રકટીકરણનો નવમો અધ્યાય અને તેની અગિયારમી કલમમાં આપણને એની ઓળખ આપવામાં આવે છે. તો ત્યાં શું લખવામાં આવ્યું છે કે અનંત ઊંડાણનો જે નર્ક દૂત છે તે તેઓના રાજા છે, તેનું નામ હિબ્રુ ભાષામાં એબદોન, પણ ગ્રીક ભાષામાં તેનું નામ આપોલિયન એટલે વિનાશક છે. એ વ્યક્તિએ અહીંયા ગાડી સાતમા કલમમાં આ જે બે સાહેબ છે, આ બે જે સાક્ષીઓ છે તેઓની સાથે લડાઈ કરીને તેઓને મારી નાખે છે. પણ વાલાઓ એમ ન સમજશો કે આ કસ સમયે તેઓને મારી નાખ્યા અથવા તેઓનું કામ પૂરું થયું એ પહેલાં મારી નાખ્યા. ના, શું લખ્યું છે કે જ્યારે તેઓએ પોતાની સાક્ષી પૂરી કરી ત્યારે, એ જે સમય આવ્યો કે હવે તેઓનું કામ પૂરું થઈ ગયું હતું, જે કંઈ તેમણે કહેવાનું હતું, જે કંઈ તેમણે કરવાનું હતું એ સર્વ જ્યારે પૂરું કર્યું, પ્રભુ એની જે આપ સોંપેલી જે એમની જવાબદારી હતી તે પૂરી કરી, ત્યારે આ જે અનંત ઊંડાણમાંથી જે વિનાશક હતો શેતાન તેઓને આવી અને એમની સાથે યુદ્ધ કરી અને તેઓને મારી નાખે છે. આઠમી કલમ, જે મોટા નગરને આત્મિક રીતે સદોમ તથા મિસર કહેવામાં આવે છે, જ્યાં તેઓના પ્રભુને વધસ્તંભે જડવામાં આવ્યા તે નગરના રસ્તામાં તેઓના શબ પડ્યા રહે છે. આ એક બહુ જ શરમજનક મરણ છે. જૂના જમાનામાં જ્યારે તમારા દુશ્મન પર તમારે એટલી બધી નફરત હોય ત્યારે તમે તેઓની લાશને જ્યાં પણ પડી હોય ત્યાં પડી રહેવા દો, બલકે જે આકાશમાં જે ખાનારા છે તે પક્ષીઓ તેને ખાય. અને એક જાતનું તમારા મળબાનું એક અપમાન હતું અને એ જ વસ્તુ અહીંયા આ બે સાક્ષીઓ સાથે થઈ રહી છે. કેટલી બધી નફરત હશે આ સાક્ષીઓ માટે જો આપણે આગળ જોઈએ. અહીંયા આપણે આગળ વધીએ એ પહેલાં એમ કહેવામાં કે જો મોટા નગરને આત્મિક રીતે, મોટું નગર એટલે અહીંયા યરુસાલેમની વાત થઈ રહી છે, અને અહીંયા એમ વાત થઈ રહી છે કે આ જે યરુસાલેમની જે પરિસ્થિતિ હતી, ખાસ કરીને નૈતિક જીવન, ઇમોરાલિટી જુઓ તો તમે સદોમ જેવી થઈ હતી, તથા મિસરમાં એટલે કે જે એક ગુલામી રૂપ, એક દુનિયાવી રૂપ, જે આપણે મિસરને આપણે જાણીએ છીએ કે તેને દુનિયાવી તરીકે, પાપી જગ્યા તરીકે ગણવામાં આવે છે, તેવી પરિસ્થિતિ યરુસાલેમની થઈ ગઈ હતી. કેમ? આ યરુસાલેમ જે પ્રભુનું શહેર છે, પ્રભુનું પ્રિય શહેર છે, દાઉદનું શહેર છે, એ આ જે 1260 દિવસ એ વિદેશીઓનું ટાઈમ ઓફ ધ જેન્ટાઇલ્સ બની ગયું છે. અત્યારે ત્યાં વિદેશીઓનું રાજ ચાલી રહ્યું છે. અને જ્યારે આપણે જે દાનિયલનું પુસ્તક જોઈએ અને હવે આગળ જે થોડા પુસ્તક છે તેમાં આપણે વિગતવાર આ બાબતમાં વાત કરીશું કે આ સમયે એ જે એન્ટી ક્રાઇસ્ટ છે, શેતાન છે, તેનું રાજ્ય યરુસાલેમમાં સ્થપાઈ ચૂક્યું છે. જ્યાં તેઓના પ્રભુને વધસ્તમે જડવામાં આવ્યા તે નગરના રસ્તામાં તેઓના શબ પડ્યા રહે, અને લોકો તથા કુળો તથા ભાષાઓ તથા દેશોમાંથી આવેલા માણસો 3.5 દિવસ સુધી તેઓના શબ જુએ છે અને તેઓના શબને કબરમાં દાટવા દેતા નથી. પૃથ્વી પરના રહેનારાઓ તેઓના લીધે ખુશી થાય છે અને આનંદ કરે છે, અને તેઓ એકબીજા પર ભેટ મોકલશે, કેમ કે તે બે પ્રબોધકોએ પૃથ્વી પર રહેનારાઓને દુઃખ દીધું હતું. કેટલી બધા રીતે આ લોકો વિકૃત મગજના છે કે જ્યારે આ બે સાક્ષીઓ મરી જાય છે ત્યારે જાણે નાતાલ હોય તેમ ઉજવણી થાય છે, કોઈ તહેવાર હોય તેમ ઉજવણી થાય છે, એકબીજાને ભેટ આપે છે કે સારું થયું આ મરી ગયા. કારણ કે હું માનું છું કે જે 3.5 વર્ષનો ગાળો હતો તે દરમિયાન આ સાક્ષીઓને કોઈ કશું કરી શકતું નહોતું, લખ્યું છે તે પ્રમાણે કોઈ એમનો વાંક બી વાળ બી વાંકો કરી શકતો નહોતો. અને હા, એમણે પૃથ્વી પર વિપત્તિ, હા પૃથ્વી પર તેમણે એક જે સંદેશો આપ્યો જેનાથી લોકો એ સમયે કંટાળી ગયા હશે, કારણ કે આ બહુ શેતાની લોકો હતા અને તેમને પ્રભુના વચનો સાંભળવા બહુ ભારરૂપ લાગ્યું હશે. એથી જ કરીને જ્યારે તેમને મારી નાખવામાં આવે છે, તેમને સબ પડી રહ્યા છે, ત્યારે તેઓ આનંદ કરે છે. જાણે તહેવાર હોય તેમ ખુશી મિજાજના આ દિવસ તેઓની માટે હોય છે. કેટલું બધું વિકૃત અને કેટલું બધું પાપી આ તેઓનું વર્તન આપણામાં તો આપણે તો માની પણ ના શકીએ. પણ પછી શું થાય છે વાલાઓ, જુઓ. પણ 3.5 દિવસ પછી ઈશ્વર તરફથી જીવનનો આત્મા તેઓમાં પ્રવેશ્યો, એટલે તેઓ પોતાના પદ પર ઊભા રહ્યા અને તેઓએ જોનારાઓને ઘણું ભય લાગ્યું. તેઓએ આકાશમાંથી મોટી વાણી પોતાને એમ કહેતા સાંભળી કે તમે અહીંયા ઉપર ચડી આવો. અને તેઓ મેઘારૂઢ થઈને આકાશમાં ચડી ગયા અને તેઓના શત્રુઓએ તેઓને ચડતા જોયા. કેટલું અચાયબ, કેટલું આશ્ચર્યકારક, કેવી એ લોકોની દશા થઈ હશે. અહીંયા ખુશી મિજાજ ચાલી રહી છે, જાણે કે તહેવારનો સમય હોય તેમ લોકો આનંદ કરી રહ્યા છે. અને 3.5 દિવસ પછી આ બે સાક્ષીઓ જેમના સબ પડી રહ્યા હતા એકદમ જીવંત થયા, ઊભા થયા અને તેઓને આકાશમાં લઈ લેવામાં આવ્યા. અને આખી પૃથ્વી પર બધાએ આ વસ્તુ જોઈ. વાલાઓ, જ્યારે તમે જો 18મી સદીના કે 17મી સદી કે વર્ષો પહેલાંના લોકો જે સેવકો હતા તેમના તમે ભાષણ સાંભળો અથવા તો તેઓના જે શિક્ષણ છે તમે સાંભળો, તો આ જે વચનો છે તેઓની માટે બહુ અઘરા હતા. તેઓ સમજી નતા શકતા કે આ કેવી રીતે બની શકે, કે આ જે બે સાક્ષીઓ હશે તે મરી જશે, એમના સબ પડી રહ્યા હશે અને આખી પૃથ્વી તેનો આનંદ કરશે. કેવી રીતે આ શક્ય બની શકે, તેઓ લોકો એ લોકોની કલ્પનાની બહારની વસ્તુ હતી. પણ આજે વાલાઓ, આપણે જે સમયમાં જીવી રહ્યા છે, જ્યાં સેટેલાઇટ ટીવી છે, જ્યાં આપણે વોટ્સએપ છે, જ્યાં આપણે જાણીએ છીએ કે કોઈ બી દુનિયાના કોઈ બી ખૂણામાં કશું બી થાય તો આપણને એને ખબર મળતા અથવા તો એનું જોતા એક સમય નથી લાગતો. કેટલું કેટલી સહેલાઈથી આપણી માટે આ વસ્તુ વિચારવી બિલકુલ અઘરી નથી, કે કેવી રીતે આપણે જાણીએ છીએ કે જો આ વસ્તુ બની રહી છે તો એ ટીવી પર લાઈવ આવતી હશે અને આપણે જોઈએ, જો જે લોકો તે વખતે જીવતા હશે તેઓ તો જોઈ શકશે કે આ બે સાક્ષીઓ કેવી રીતે ઉપર લઈ લેવામાં આવે છે. કેટલું અજાયબ જેવું આ દ્રશ્ય હશે, મારી તો કલ્પનાની બહાર છે. 13મી કલમ, અને તે સમયે મોટો ધરતીકંપ થયો જેથી તે નગરનો 10મો ભાગ જમીનદોસ થયો. એ ધરતીકંપથી 7,000 માણસો માર્યા ગયા અને જે બાકી રહ્યા હતા તેઓ ભયભીત થયા અને તેઓએ આકાશના ઈશ્વરની સ્તુતિ કરી. બહુ અજાયબ જેવું વચન છે. જો તમારા પવિત્ર શાસ્ત્રમાં આ વચન તમે અંડરલાઈન ના કર્યું હોય, લીટી ના દોરી હોય તો દોરી લો. ને તેઓએ આકાશના ઈશ્વરની સ્તુતિ કરી. એ વચન તરફ વળીએ પહેલાં એક વસ્તુ, આ 7,000 જે માણસ છે તેની માટે હું કહી દઉં તમને કે આ જે ધરતીકંપ થયો બહુ મોટો ધરતીકંપ થયો. અને અહીંયા જે એવું નથી કે જે ફક્ત 7,000 માણસો મરી ગયા, પણ જ્યારે તમે ગ્રીક ભાષામાં તેના મૂળ ભાષાંતરમાં જુઓ તો એમાં એવું લખવામાં આવ્યું છે કે જે આ 7,000 એક નામ, જે ફેમસ જાણીતા હતા, કદાચ જે શેતાનના ખાસ જે માણસો હતા તે ખાસ માણસો આ ધરતીકંપમાં મરી ગયા. કારણ કે લખ્યું છે તે પ્રમાણે મોટો ધરતીકંપ થયો જેથી નગરનો 10મો ભાગ જમીનદોસ થઈ ગયો. 10મો ભાગ એટલે ઘણા લોકો બીજા મરી ગયા હશે, પણ અહીંયા ખાસ કરીને જે આ 7,000 માણસો છે, રાઈટ, તમે જે ભારતમાં સાંભળી રહ્યા છો, જે અમુક લોકો અત્યારે આપણા ખ્રિસ્તી લોકો છે તેમની સતાવણી કરી રહ્યા છે, કદાચ એમ કહી શકાય કે એમના 7,000 માણસો મારી નાખવામાં આવ્યા, કે એમનું જે કામ છે તે ભાગી પડે. પણ વાલાઓ, ફરીથી હું તમને યાદ દેવડાવું, થોડા વખત પહેલાં મેં તમને કીધું કે લાતોના ભૂત વાતોથી માનતા નથી. બરાબર, સીધી આંગળીએ આપણે ઘી ના નીકળે તો થોડી ટેડી કરવી પડે. અને એવું જ કંઈક અહીંયા થઈ રહ્યું છે. આટલી જે 3.5 વર્ષ સુધી જે વિપત્તિ બે સાક્ષીઓ દ્વારા આવી તેમાં પણ પ્રભુની આપણે દયા અને પ્રભુની કૃપા જોઈએ છે. જુઓ એનું પરિણામ શું આવે છે. આ જે ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ, આ જે બે સાક્ષીઓ મારી નાખવામાં આવી અને ત્યારબાદ પ્રભુએ 3.5 દિવસ પછી તેઓને ઉપર લઈ લેવામાં આવ્યા, તેમાં પણ એક આત્મિક જાગૃતિ આવી છે. આ સમયે પણ પ્રભુનું ધ્યાન તો આત્મિક જાગૃતિ તરફ જ છે. આ સમયે જો શું થયું છે અહીંયા ગાડી, કે તેઓ ભયભીત થયા અને તેઓ આકાશના ઈશ્વરની સ્તુતિ કરી. વાલાઓ, ઘણી વખત આપણે જ્યારે પ્રભુનો ધીરો મીઠો અવાજ છે તે સાંભળતા નથી. અમુક વખત જ્યાં સુધી પ્રભુ અમુક સંજોગો આપણા જીવનમાં ઊભા ના કરે, કદાચ એવી કોઈક માંદગી આપણા જીવનમાં ના આવે, આવા કોઈક આપણું એવા કંઈક સંજોગો ઊભા થાય કે જેના લીધે આપણે વ્યાકુળ થઈ જઈએ, જ્યારે આપણને એવું લાગે કે હવે મારી પાસે કોઈ જવાબ નથી, આ સમસ્યાનો કોઈ હલ નથી, હું કઈ તરફ ફરું, અમુક વખત પ્રભુ આપણને એવી જગ્યાએ લઈને મૂકી દે છે, કારણ કે જ્યાં સુધી આપણે એ પરિસ્થિતિમાં ના આવીએ ત્યાં સુધી આપણે અહીંયા જે કરવામાં આવ્યું છે તે કરતા નથી, અને એ તો આકાશના ઈશ્વરની સ્તુતિ. શું કામ આપણે દુકાળના સમયની રાહ જોઈએ છે પ્રભુની સ્તુતિ કરવા માટે? શું કામ આપણે રાહ જોઈએ છે કે એક બાજુ ફારૂન રાજાનું સૈન્ય છે અને આગળ લાલ સમુદ્ર છે? શું કામ આપણે એવી પરિસ્થિતિમાં આવી જઈએ છે કે આપણે કોઈ જગ્યાએ ફરી શકતા નથી એ પહેલાં કે પ્રભુ તરફ ફરીએ આપણે? શું વાલાઓ, આજે જ્યારે શાંતિનો સમય છે, આજે જ્યારે સમૃદ્ધિનો સમય છે, આજે જ્યારે આરોગ્યનો સમય છે, શું આજે કેમ તમે પ્રભુ તરફ નથી ફરતા? કેમ આજે તમે પ્રભુને તમારા જે આશીર્વાદો જીવનમાં પ્રભુએ આપ્યા છે તેને યાદ કરીને પ્રભુનો મહિમા નથી કરતા? કેમ આપણે આવી વિપત્તિના સમય સુધી રાહ જોઈએ પ્રભુ તરફ ફરવાને માટે? વાલાઓ જાગો, વાલાઓ ઉઠો. પ્રભુનું જે આશીર્વાદ છે, પ્રભુએ જે તમારી માટેની યોજના છે તે તમે સમજો અને તેને આધીન થઈને તમે ચાલો. વાલાઓ, અહીંયા જોયું તે પ્રમાણે 7મી કલમમાં કહે છે કે જ્યારે તેઓ પોતાની સાક્ષી પૂરી કરશે, આપણે જ્યાં સુધી પ્રભુએ જે આપણને કામ સોંપ્યું છે તે પૂરું નહીં કરીએ ત્યાં સુધી પ્રભુ આપણને કશું થવા દેવાના નથી. વિપત્તિના સમયની રાહ ના જુઓ, પ્રભુને મહિમા આપો. અને અહીંયા આ જે 3.5 વર્ષનો સમય અત્યારે પસાર થયો છે, 7 મુદ્રા ખોલવામાં આવી અને ત્યારબાદ 7 રણસિંઘણા જે ફૂંકાવવામાં આવ્યા, ત્યારબાદ આ જે બે સાક્ષીઓ છે, આપણે જોઈએ છીએ કે આ 3.5 વર્ષ દરમિયાન પણ પ્રભુ તો લોકો પર દયા અને કૃપા જ બતાવી રહ્યા છે. તેઓ પ્રભુ તેઓને તેડી રહ્યા છે. આપણે 1,44,000 પ્રભુના સંત જોયા જે પ્રભુની સુવાર્તા આપવાના છે. આપણે એક સ્વર્ગદૂતને જોયો 7મા અધ્યાયમાં જે પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી પ્રભુની સુવાર્તા કહી રહ્યા છે, લોકોને બોલાવી રહ્યા છે. બીજા લોકો જેઓ પ્રભુની પાસે આવ્યા આ સમય દરમિયાન, આ વિપત્તિના સમય દરમિયાન, તેઓ સાક્ષી રૂપે પ્રભુને પ્રભુની વાત જે અવિશ્વાસુ છે તેઓને કરે છે. અને અહીંયા છેલ્લે બે સાક્ષીઓ પણ પ્રભુએ 3.5 વર્ષ સુધી આપ્યા કે જેના દ્વારા પ્રભુના વચન કોઈ સાંભળે, પ્રભુની પાસે આવે અને જે પ્રભુને જે મહિમા આપવાનો છે, પ્રભુની જે સ્તુતિ કરવાની છે તે કરે. કેટલો અજાયબ જેવો આપણો દેવ છે, કેટલો મહાન આપણો પ્રભુ છે. શું આજે તમે એ પ્રભુની આજ્ઞાને આધીન નહીં થાવ? શું તમે પ્રભુનો સ્વીકાર નહીં કરો? થોડો સમય છે, તેમાં આપણે બાકીનો જે અધ્યાય છે પૂરું કરીએ. અહીંયા લખવામાં આવ્યું છે કે બીજી આપત્તિ આવી ગઈ અને જુઓ હવે ત્રીજી આપત્તિ સ્તવર આવે છે. હવે અહીંયા 15મો જે કલમ છે, હવે 7મું રણસિંગણું વાગી રહ્યું છે. વિરામનો જે સમય હતો, શ્વાસ લેવાનો જે સમય હતો, હવે પૂરો થયો છે. હવે હું કોઈ જાતની દયા કે કૃપા જોતો નથી. હવે પ્રભુનો જે કોપ છે, મહાવિપત્તિ છે, તેનો સમય શરૂ થવાનો છે. હવે આ જે 15મી કલમમાં જે લખવામાં આવ્યું છે એનું પરિણામ જે શું છે એ આપણે હજુ 15મા અધ્યાય સુધી નહીં જોઈએ, કારણ કે હવેના પછીના જે 3 અધ્યાય છે 12મો 13મો અને 14મો અધ્યાય એ આપણે શૈતાનની દ્રષ્ટિએ જોઈશું. અત્યાર સુધીનું આપણું જે બધું અભ્યાસ રહ્યો છે 11મો અધ્યાય સુધી એ પ્રભુના દ્રષ્ટિકોણથી છે, પ્રભુના નજરથી છે કે આ શું થઈ રહ્યું છે. જે હવે 12, 13 અને 14મો અધ્યાય છે એ શૈતાન આ સમયને કેવી રીતે જોવે છે અને તેનું શું માનવું છે તે આપણે આવતા 3 અધ્યાયમાં જોઈશું. અને પછી આ જે 15મી કલમમાં અહીંયા જે લખવામાં આવ્યું છે તેનું શું પરિણામ છે એ 15મા અધ્યાયમાં આપણે વિગતવાર જોઈશું. પણ 15મી કલમ એમ કહે છે કે પછી 7મા દૂતે વગાડ્યું ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ અને તેઓએ કહ્યું કે આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેમના ખ્રિસ્તનું થયું છે, તે સદા સર્વકાળ રાજ કરશે. જે 24 વડીલો ઈશ્વરની સમક્ષ પોતાના આસન પર બેઠા હતા તેઓએ દંડવંત પ્રણામ કરીને ઈશ્વરની આરાધના કરી. હવે આ જે અહીંયા લખવામાં આવ્યું છે એ એટલું બધું ચોક્કસ છે કે જે ભવિષ્યમાં, કારણ કે પ્રભુનું જે રાજ્ય છે અને જે સ્થાપના થવાની છે એ તો આપણે 19મા અધ્યાયમાં જોઈશું, હજુ બન્યું નથી. પણ આ વાત એટલી બધી નક્કી છે કે જે આવે આ જે રણસિંગણું વાગ્યું એટલે લગભગ ચોક્કસ છે કે પ્રભુનું રાજ્ય આવી ગયું. તો એ વસ્તુ આપણે સમજવાની જરૂર છે. દાખલા તરીકે આપણે જો યશાયાનું 53મું જે અધ્યાય છે તે વાંચીએ, ત્યાં એ ખાતરીપૂર્વક કહેવામાં આવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે કે આપણી માટે એ વિંધાયા, આપણી માટે મરી ગયા. એટલે કે જાણે કે હજુ બન્યું નથી પણ છતાં પણ ભૂતકાળમાં બન્યું હોય તેવી રીતે તેની વાત થાય છે. અને એવું જ કંઈક અહીંયા કહેવામાં આવે છે. હજુ આ જે વચ્ચે જે 3.5 વર્ષનું છે હજુ રાજ્ય જે આપણે જાણીએ છીએ તેવી રીતે સ્થાપના થઈ નથી. આ તો ફક્ત શરૂઆત છે અને એક જાતની ચોક્કસ વસ્તુ છે તેની સાથે આ લખવામાં આવ્યું છે કે આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેમના ખ્રિસ્તનું થયું છે, તે સદા સર્વકાળ રાજ કરશે. અને પછી આપણે 24 વડીલો જેમને આપણે 4 અધ્યાયમાં મળ્યા હતા, આપણે વિગતવાર તેઓ વિશે વાત કરી હતી કે કોણ છે, કોણ હોઈ શકે. જો તમે સાંભળ્યું ના હોય તો જે રેકોર્ડિંગ છે તેને સાંભળો, જો તમને તેની ખુલાસાની જરૂર હોય તો. અને આ જે 24 વડીલો છે તેઓ પ્રભુની સ્તુતિ કરી રહ્યા છે અને શું કહે છે કે હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, જે છે ને જે હતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ કેમ કે તમે તમારું મહાન સામર્થ્ય ધારણ કર્યું છે અને તમે રાજ કરવા લાયક છો, લાગ્યા છો. દેશોના લોકો ક્રોધે ભરાયા અને તમારો કોપ પ્રગટ થયો અને મોએલાના ઇન્સાફ થવાનો અને તમારા સેવકો એટલે પ્રબોધકો સંતો તથા તમારા નામથી ડરનાર, પછી તેઓના નાના હોય કે મોટા હોય તેઓને પ્રતિફળ આપવાનો તથા જેઓ પૃથ્વીનો નાશ કરનાર છે તેઓના નાશ કરવાનો સમય આવ્યો છે. આપણે વારંવાર પ્રકટીકરણના પુસ્તકમાં જોયું 7મા 8મા અધ્યાયમાં પ્રભુ બાપ ક્યારે તમે તમારો સમય આવશે, ક્યારે તમે જે આ બધું અન્યાય થઈ રહ્યો છે તેનો તમે કંઈક ચુકાદો આપશો, કંઈક તેઓને શિક્ષા કરશો. અને અહીંયા આજે વડીલો દ્વારા આપણે જોઈએ છીએ કે એ સમય હવે આવી ચૂક્યો છે, એ મહાવિપત્તિનો સમય હવે આવી ગયો છે. હું આગળ વધું એ પહેલાં હું મારું અને બે ધ્યાન થઈ ગયું એ પહેલાં એક શબ્દ તરફ તમારો હું ધ્યાન દોરવા માગું છું કે જે 15મી કલમ તમે જુઓ તો ત્યાં શું લખ્યું છે કે આ જગતનું રાજ્ય. અહીંયા રાજ્યો નથી લખ્યા, રાજ્ય, એક જ રાજ્ય, કિંગડમ, બરાબર. જો તમે પ્રભુ તમને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સેવા છે દુનિયા પરની તેની અને જ્યારે તેમનું પરીક્ષણ થયું, જ્યારે શેતાન તેમને પ્રલોભન આપે છે, રાઈટ, લોભ આપે છે અને શું કહે છે કે આખી દુનિયા બતાવી તને બધા રાજ્યો હું આપીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને રાજ્યોમાં ઇન્ટરેસ્ટ નહોતો, પ્રભુ ઈસુનું તો રાજ્ય છે. આ જગત એક જ તેમનું રાજ્ય છે. એ જે શેતાન છે એ જાત જાતના ભાગલા પાડીને રાજ્યો કરે છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે તો આ જગત એક રાજ્ય છે. બહુ મહત્વનો મુદ્દો છે, વિચાર જોતે એની ઉપર. અને 19મી કલમ અહીંયા કહેવામાં આવે છે કે ત્યાર પછી આકાશમાંનું ઈશ્વરનું મંદિર ઉઘાડવામાં આવ્યું અને તેમના મંદિરમાં તેમના કરારનો કોષ જોવામાં આવ્યો અને વીજળીઓ વાણીઓ તથા ગર્જનાઓ તથા ધરતીકંપ થયા તથા પુષ્કળ કરાર કરા પડ્યા. આ એક જે કરારકોશ છે, આપણે જાણીએ છીએ કે જૂના કરારમાં તેનું કેટલું મહત્ત્વ હતું. અહીંયા ગાડી આ જ્યારે આપણે કરારકોશ જોઈએ તો જે માણસની નિષ્ફળતા છે, માણસની અજ્ઞાનકિતપણું છે તે વિશે વાત કરે છે. કારણ કે ત્યાં શું મૂકવામાં આવ્યું હતું, જે હારૂનનો જે દંડો હતો, માનના મૂકવામાં આવી હતી, અને જે આજ્ઞાની તૂટેલી જે પાટીઓ હતી, મૂસાના જે નિયમ આપવામાં આવ્યો હતો, અને એ કરારકોશ એક માણસની અજ્ઞાનકિતપણાનું અને નિષ્ફળતાનું એક યાદ હતું. અને તમે જ્યારે જૂના કરારમાં આપણે જોઈએ તો ત્યાં તે કરારકોશને એની ઉપર દયાસનની ગાદી મૂકવામાં આવી હતી. પ્રભુએ એ દયાથી ઢાંકી દીધું હતું કે હું યાદ નહીં કરું. અને આ જે દયાસન હતું ત્યાં પ્રભુ લોકોને મળતા હતા. ત્યાં પ્રભુ તેઓને તેઓનું જે પાપની માફી શુદ્ધિકરણ ત્યાં થતું હતું. અને એનું પ્રતીક રૂપે અહીંયા આ ઇસ્રાયેલ પ્રજાને તે સમયે બતાવવામાં આવે છે કે હજુ પણ મારી હાજરી તમારી સાથે છે. અહીંયા એક છે વસ્તુ જે એ કરારકોશમાં હતી, જે અહીંયા નથી, એ ઉપરથી આ ખુલ્લું છે. ત્યાં દયાસન હવે છે નહીં. ત્યાર પછી આકાશમાંનું ઈશ્વરનું મંદિર ઉઘાડવામાં આવ્યું અને તેમના મંદિરમાં તેમના કરારનો કોશ જોવામાં આવ્યો. અને વીજળીઓ, વાણીઓ, ગર્જના તથા ધરતીકંપ તથા થયા તથા પુષ્કળ કરા પડ્યા. જો તમે મારી સાથે નિર્ગમનનું પુસ્તક અને તેનો 19મો અધ્યાય ખોલશો અને આપણે 16-19મી કલમ વાંચીશું, 16-19મી કલમ, અને હું તમને એક વસ્તુ બતાવવા માગું છું અને ત્યારબાદ આપણે આજનો અભ્યાસ પૂરો કરીશું. નિર્ગમનનું પુસ્તક તેનો 19મો અધ્યાય અને 16મી કલમ આ પ્રમાણે કહે છે. આ તે સમયે મૂસાના સમયે જ્યારે કરારકોશ આપવામાં આવ્યો હતો તો ત્યાં શું લખવામાં આવ્યું છે કે પછી ત્રીજે દિવસે સવારના આકાશમાં મેઘ ગર્જનાઓ તથા વીજળીઓ થવા લાગ્યા, પર્વત પર ઘાડું વાદળું છવાઈ ગયું અને રણસિંગણાનો મોટો અવાજ થયો, જેથી છાવણીમાં સર્વ લોકો ધ્રુજી ઉઠ્યા. એટલે મૂસા યહોવાને મળવાને માટે સર્વ લોકોને છાવણીમાંથી બહાર લાવ્યો અને તેઓ પર્વતની તળેટીમાં ઊભા રહ્યા. અગ્નિ દ્વારા યહોવા સિનાઈ પર્વત પર ઉતર્યા એટલે આખા પર્વત પર ધુમાડો વ્યાપ્યો. અગ્નિનો એ ધુમાડો ભઠ્ઠીના ધુમાડાની જેમ ઉપર ચડવા લાગ્યો અને આખો પર્વત જોરથી કાંપવા લાગ્યો. અને પછી જ્યારે રણસિંગણાના અવાજની તીવ્રતા વધવા લાગી ત્યારે મૂસા યહોવા સમક્ષ વાત કરવા લાગ્યો. યહોવા ગડગડા જેવો અવાજથી તેને જવાબ આપતા હતા. એ સમયે, મૂસાના સમયે જે વસ્તુ બની હતી એ જ વસ્તુ અહીંયા પણ બની રહી છે. જ્યારે કરારકોશ આવ્યો, વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ, ધરતીકંપ, સુવાલાઓ, ત્યારે જે યહૂદીઓ રહેતા હશે શું તેઓનું ધ્યાન આ પવિત્ર શાસ્ત્રના વચનો તરફ નહીં વળે. પ્રભુનો સમય આવી ચૂક્યો છે, મહાવિપત્તિનો સમય શરૂ થઈ ચૂક્યો છે. અને જે પ્રમાણે જૂના કરાર આમ નવા કરારમાં પાઉલ દ્વારા લખવામાં આવ્યું છે કે તે સમયે જે ઇસ્રાયેલ પ્રજા છે, તે સમયે જે યહૂદીના લોકો છે, તેઓ સર્વ પ્રભુ તરફ વળશે અને તેઓને બચાવી લેવામાં આવશે. એનો મતલબ એમ નથી થતો કે દરેક યહૂદી જે દુનિયામાં પૃથ્વી પર ક્યારે બી જ્યારે જન્મ્યો અને જીવ્યો તેનો ઉદ્ધાર થશે. ના, એ આ સમયની વાત કરવામાં આવે છે કે આ સમયે જ્યારે આ પ્રમાણેની પરિસ્થિતિ ઊભી થશે, કરારકોશને જોશે અને તેઓને યાદ આવશે, ત્યારે જે યહૂદીઓ જીવે છે તે યહૂદીઓ સર્વ પ્રભુ તરફ વળશે, પ્રભુનો સ્વીકાર કરશે. કેટલો બધો અજાયબ જેવો એ આશીર્વાદ હશે. વાલો, આપણને એ તક આજે જ છે. આજે જ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરી શકીએ છીએ. આપણે આ વિપત્તિમાંથી જવાની કોઈ જરૂર નથી. આપણે આવા સંજોગોમાંથી જવાની જરૂર નથી. આજે જ જો તમે તમારા ખરા હૃદયથી પ્રભુ તરફ વળો, ખરા હૃદયથી તમે પ્રભુને આધીન થાવ, તમારા પાપની કબૂલાત કરો, પસ્તાવો કરો, પ્રભુ તરફ વળો અને તમે પ્રભુને તમારા દેવ અને તમારા ઉદ્ધારનાર, તમારા તારનાર બનાવો, તો આજે જ તમે અનંત જીવનનો વારસો પામી શકશો. શું કામ આપણે રાહ જોઈએ? શું કામ આપણે આ વિપત્તિમાંથી પાછા ફરીએ? શું તમારે અનંત જીવન નથી જોઈતું? શું તમે તમારું જે જીવન છે તેને તમે આનંદ અને શાંતિ, પ્રભુની શાંતિ જે સર્વસમજ શક્તિની બહાર છે, તે શાંતિ તમારા જીવનમાં તમારે નથી જોઈતી? એક જાતની આશા, એક જાતની શાંતિ જે કોઈ બીજું આપી શકતું નથી, ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે તમને આ મળી શકે છે. સુવાલાઓ, તમે આજે પ્રભુનો સ્વીકાર નહીં કરો? ઓ પવિત્ર પવિત્ર અમારા જીવતાને જાગતા પ્રભુ બાપ, તમારા વચનો માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ બાપ. ફરીથી એકવાર પ્રભુ બાપ, સર્વ વ્યક્તિ જે આ સાંભળી રહ્યા છે તમને તમારા હાથમાં સોંપું છું પ્રભુ બાપ. જો કોઈ હૃદય વ્યાકુળ છે પ્રભુ બાપ, કોઈ હૃદય હજુ પણ પ્રભુ આપ ગળમથરી રહ્યું છે, હજુ પણ કંઈક પ્રશ્ન છે પ્રભુ બાપ, તો તમે તેઓની સાથે વાત કરો પ્રભુ બાપ. પ્રભુ આપ તેઓને જે શાંતિની પ્રભુ બાપ જરૂર છે તે તમે પૂરી પાડો પ્રભુ બાપ. જે કમ્ફર્ટની જરૂર છે તે તમે આપો પ્રભુ બાપ. અને પ્રભુ બાપ, અમારામાંથી જેઓએ તમારો સ્વીકાર કર્યો છે પ્રભુ બાપ, જેઓએ તમને આધીન થવાનો નિર્ણય કર્યો છે પ્રભુ બાપ, પ્રભુ બાપ તેઓ સર્વને હું તમારા હાથમાં સોંપું છું પ્રભુ બાપ. અમારે જે શક્તિ બળની જરૂર છે પ્રભુ બાપ, અમારે જે ધીરજની જરૂર છે પ્રભુ બાપ, અને અમારે જે ખંતથી તમારી પાછળ ચાલવાની જરૂર છે, તે માટે તમે અમને સહાય કરો, મદદ કરો, શક્તિ બળ આપો પ્રભુ બાપ. અમારા વિશ્વાસને વધારો પ્રભુ બાપ. અમે અમારે તમારી સાથે આજ્ઞાંકિતપણાથી ચાલીએ તેવું ખાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ પ્રભુ બાપ. ફરીથી પ્રભુ બાપ, તમારો જે તમે અમારી માટે બલિદાન આપ્યું, તમારું રક્ત અમારા માટે વહેવડાવ્યું, તે માટે તમારો આભાર માનતા આ ટૂંકી વિનંતી તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો ને સ્વીકાર કરો બાપ. આમેન.